જો આત્માનુશાસન ગ્રંથાધિરાજ બિરાજમાન છે એમાં આજે જયતીબેન લઈ શકતા નથી એટલે હું લઉં છું આટલા. આજે આપણે 30મી ગાથા જોવાની છે. અત્યાર સુધી 29 ગાથા સુધી ચર્ચા થઈ છે. જો થોડુંક આપણે રિવિઝન કરીએ, તમારી પાસે બુક હોય તો તમે જરા પાના ફરાવજો. જો પહેલા પાનું કાઢો, 21 ગાથા નંબર 22, પાનું 21 ગાથા નંબર 22 જો એમાં હશે બુક તમારે જોતી. જો વાત તેની ચાલે છે કે ધર્મના ફળ, અહીંયા ધર્મ કરવાની પ્રેરણા આપણને આપે છે, બરાબર. આ બધી ગાથાઓમાં ધર્મની પ્રેરણા કરતા આપણને ધર્મ કરવામાં માર્ગમાં જોડવાની વાત કરે છે. તો શું વાત આવી કે ધર્મનું ફળ માંગ્યા વગર જ મળે છે. એની પહેલા પણ બધી ધર્મની ગાથાઓ જે છે એ આગળની ગાથાઓની કન્ટિન્યુટી તમે જોજો. વચમાં એમ પણ વાત થઈ ને આગળ કે જે ધર્મ કરવો એ જ સૌથી વધારે કાર્યકારી છે. સમ્યક દર્શનની વાત કરી, એના 10 અંગની વાત કરી, એના પછી જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે તેનો પુરુષાર્થ નબળો છે તો એને ગ્રહ કાર્યમાં જોડવાની સરળ ક્રિયા કરવાનો ઉપદેશ આપે છે. પછી જેનો પુરુષાર્થ તીવ્ર છે તેને અણુવ્રતાદી મહાવ્રતાદી ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે. એના પછી આપણે અહીંયા સુધી પહોંચ્યા કે ધર્મનું ફળ માંગ્યા વગર જ મળે છે. એ વાત આવે છે ને કે ધર્મ કરવાથી જીવને લૌકિકમાં તો સુખ શાંતિ મળે જ છે, ભોગ સામગ્રી આદિ મળે જ છે, પણ લોકોત્તર કે જે ઇવેન્ચ્યુઅલી જે આ મુનિ દીક્ષા અને મોક્ષ આદિના સુખ પણ ધર્મ કાર્યથી જ પ્રાપ્ત થાય છે. જે ધર્મનો સંચય ન કરવા માટે નિંદા પણ કરે છે કે જે ધર્મ જે નથી કરતા એ નિંદાને પાત્ર છે. જે ધર્મ નથી કરતા તો એ ક્યાં શું કરશે કે લૌકિક બધી ક્રિયાઓમાં જ જોડાયેલા છે અને નિરંતર જીવને પુણ્ય અને પાપના ભાવ તો થયા જ રાખે છે, થયા રાખે છે ને. એને તો ક્યાંય રોક નથી. જ્યાં સુધી જીવ ધર્મમાં એટલે પોતાના આત્મામાં લીનતા ન કરે તો બહારમાં તો નિરંતર પુણ્ય પાપના ભાવ ચાલુ છે. તો જે ધર્મ નથી કરતા તે પુણ્ય પાપના ભાવમાં જોડાયેલા છે અને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અને જે ધર્મ ઉપાર્જન કરે છે તો એને વિષય સુખ સામગ્રી પણ મળે છે અને લોકોત્તર સુખની પ્રાપ્તિ પણ થાય છે. એમાં વચમાં એ પણ ઉદાહરણ આપ્યું ને કે જો કોઈને આ ચાર ગતિમાં જે વૈભવ આદિની પ્રાપ્તિ કરવી હોય, સ્વર્ગ આદિના સુખ ભોગવવા હોય, તો એ પણ ધર્મ અર્જન પૂર્વક જ પ્રાપ્ત થાય. જે આપણે પુણ્ય પાપના ભાવ કરે તો પુણ્ય ભાવ, પુણ્ય ભાવ એટલે શુભ ભાવ કરે તો પુણ્ય કર્મ બંધાય, પાપ ભાવ કરે તો અશુભ ભાવ કરે તો પાપ કર્મ બંધાય. પુણ્ય કર્મના ફળમાં ઉત્તમ ગતિઓની પ્રાપ્તિ, ઉત્તમ ગતિ એટલે બધી ગતિ ગતિ જ છે, ખરેખર તો સંસાર જ છે, પણ એમાં પુણ્યના ફળમાં દેવ અને મનુષ્ય આદિની પ્રાપ્તિ થાય છે, પાપના ફળમાં નરક અને તિર્યંશની પ્રાપ્તિ થાય છે. હવે દેવ ગતિમાં જાય કે મનુષ્ય ગતિમાં આવે તો એને ભોગ સામગ્રીની પ્રાપ્તિ થાય છે. એટલે સંસારમાં જે આ પરપદાર્થ આદિ જીવના સંયોગમાં આવે છે ને, એ જીવના સંયોગમાં આવતા એને ભોગ સામગ્રી કહેવાય છે. જીવ એનો ભોગ અને ઉપભોગ કરી શકે છે. ખરેખર જીવ તો કઈ કરતો જ નથી, પણ આ તો ઉપચારની બધી ભાષાઓ છે, વ્યવહારની ભાષા છે. કે સ્વર્ગમાં જાય એને એ જાતનું શરીર હોય, કોઈ રોગ થતા નથી, આહાર આદિની ઈચ્છા જ ખાલી ઈચ્છા થાય છે, પણ કઈ આહાર કરવો પડતો નથી, અંદર કંઠમાંથી અમૃત જરે અને તૃપ્તિ થઈ જાય છે. એમને બધે જવા આદિ કરવા માટે વિમાનો હોય છે, એમના ઘર આદિ બધા મહેલ રત્ન જડિત, એમના બધા સિંહાસન અને બેડ ને બધું હોય છે. એટલે ત્યાંના વૈભવ સુખ સંપત્તિ, સુખ સંપત્તિ એટલે એનું આત્મીય સુખ ને, પણ બહાર ઇન્દ્રિય સુખ એ ત્યાં એની અધિકતા છે. એ અધિકતાને પ્રાપ્ત કેવી રીતના થવાય? પુણ્ય એટલે જે ધર્મ કાર્ય કરે છે, ધર્મ કાર્યમાં પણ જે પુણ્ય કર્મ કાર્યમાં જોડાય છે, તો એને એની પ્રાપ્તિ માંગ્યા વગર જ થઈ જાય છે, ઓટોમેટિક થાય છે. ચાલો એની ચર્ચા કરી. અને એની સામે જે ધર્મનો ઘાત કરે છે તો એને પાપ ભાવ પણ ઉત્પન્ન થાય છે. એ ધર્મના ઘાતમાં આપણે ઓલા બધા ઉદાહરણ જોયા હતા ને, કે એક ઓલું તંડુલ મચ્છનું એક્ઝામ્પલ આવ્યું હતું, કે જે મહામચ્છના કાનમાં રહે છે અને એવી ઈચ્છા કરે છે કે જો આ મહામચ્છ તો કેવો છે, સાવ પાગલ, હું એની જગ્યાએ હોત તો આટલું મોટું મોઢું કરત અને બધી માછલીઓને ગળી જાય. પોતે એકે માછલી ખાતો નથી આખા જીવન દરમિયાન, પણ આવા ભાવ કરીને જ એટલું પાપ ભાવ બાંધે છે અને એને એના પાપના ફળ મળે છે, તો નરક ગતિમાં જાય છે. અને સામે પેલા મહામત, ઘણા બધા મહામત તો એવા છે કે જે સમ્યક દ્રષ્ટિ છે અને વ્રતિ જીવ છે, પંચમ ગુણસ્થાન વચ્ચે વ્રતિ શ્રાવક છે, ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં, ખ્યાલ આવે છે ને? કોઈ આવી રીતના તિર્યંશમાં ઉત્પન્ન થાય, ઉત્પત્તિ વખતે એમને સમ્યક દર્શન ન હોય, સમ્યક દર્શન હોય તો ભોગભૂમિના તિર્યંશ થાય, ખ્યાલ આવે છે ને? આવી રીતના દરિયામાં માછલી ન થાય. એટલે ત્યાં જઈને જ એમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું, અને એમાં પણ પછી આગળ વધીને વૈરાગ્ય વધ્યો તો પંચમ ગુણસ્થાન વધી શ્રાવક થઈ ગયા. હવે શ્રાવક થઈ ગયા એ એકે આવી રીતના જીવ હિંસાનો ભાવ કરતા નથી, એમને તો ત્રાસ હિંસાનો ત્યાગ છે, ખ્યાલ આવે છે ને? એની આપણે આજે ચર્ચા કરશું. ત્રસ અને સાવર બે પ્રકારના જીવો હોય ને, તેમાં ત્રસ હિંસાનો ત્યાગ છે. એમને સાવર પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ એના જીવોની હિંસાથી બચી શકતા નથી, હજી પાણીમાં જ રહે છે એના જીવોની હિંસાથી બચી શકતા નથી. તો જે ધર્મ કાર્યથી વિમુખ થાય છે તેને પાપ પણ થાય છે, અને જે ધર્મ કાર્યમાં જોડાય છે તેને એનું ફળ પણ મળે છે. જો પછી આગળ જોયું, આ બધું 27 સુધી થયું. હવે 28 ગાથાથી, જયતીબેન હંમેશા કહે ને 28 ગાથાથી થોડું ડાયરેક્શન ચેન્જ થાય છે. આ 28મી ગાથાથી હવે સપ્ત વ્યસનની બધી વાતો કરે છે. સાત પ્રકારના વ્યસન હોય છે, આજે આપણું મૂળ ટોપિક મેઇન બધું આ સપ્ત વ્યસન પર છે. સાત પ્રકારના વ્યસન કયા? બોલો. શિકાર કરવો, ચોરી કરવી, પછી જૂઠું બોલવું, જુગાર રમવો, પરસ્ત્રી રમણ, વેશ્યાગમન અને માંસ ભક્ષણ, માંસ ખાવું. જો માંસ ખાવું, દારૂ પીવો, શિકાર કરો, જૂઠું બોલવું નથી આવતું. હા, માંસ ખાવું, દારૂ પીવું, જુગાર રમવું, શિકાર કરો, પરસ્ત્રી સેવન, વૈશ્યાગમન અને મદિરા પાન તો થઈ ગયું, જૂઠું બોલવું, મદિરા પાન, ચલો બરાબર. એ સાત પ્રકારના વ્યસનો છે. આ વ્યસન કોને કહેવાય? વ્યસન એટલે શું? હા, લત તલપ એટલે શું? પણ જીવને એના પરિણામ વારંવાર થયા કરે. કોઈક વસ્તુની ઈચ્છા થાય ને, જો જીવને કોઈ વસ્તુની ઈચ્છા થાય, અને જો યોગાનુયોગ એ પદાર્થનો સંયોગ પણ થાય, મળી જાય, તો જીવની ઈચ્છા ત્યાં પૂરી થઈ ગઈ ને. જીવની ઈચ્છા તો અનંત થાય છે, એમાંથી કોઈ એકાદ ઈચ્છા આવી રીતના પૂરી પણ થઈ શકે, કેમ કે સામે વસ્તુ મળી ગઈ. જેવી રીતના મને ઈચ્છા થઈ કે મને સરસ મજાનું ક્રિકેટ બેટ જોઈએ છે, હવે ઈચ્છા થઈ અને સામે સમજો કે ક્રિકેટ બેટ મળી ગયું, મારા ઘરે મારા પપ્પા મારા માટે લઈ આવ્યા એના દિન પર, તો એ ઈચ્છા પૂરી થઈ ગઈ ને, જે મને જોઈતું હતું મળી ગયું. પણ એ બીજી ઈચ્છાઓ પૂરી નથી થઈ, એટલે જીવ તો આકુળિત જ રહે છે, પણ આ એક ઈચ્છા પૂરી થઈ તો એનો વિકલ્પ તૂટી ગયો. બરાબર, આ વસ્તુ નોર્મલ ઓલા માટે બરાબર છે, પણ અમુક ઈચ્છાઓ એવી છે કે જે ઈચ્છા થાય, સામે એ વિષય મળે, એ વિષયનો સંયોગ થાય, થોડા વખત પછી એ જ ઈચ્છા પાછી થાય, અને આ ઈચ્છાઓ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એનો ક્યારે સેટિસ્ફેક્શન જીવને થતું નથી, જીવને એ ઈચ્છાથી ક્યારેક તૃપ્તિ થતી નથી. આવી ઈચ્છાને વ્યસન કહેવાય. ખ્યાલ આવે છે? અહીંયા સાત તો એક્ઝામ્પલ, સાત તો આપણને એમ કે ઉદાહરણ તરીકે આપ્યા છે, પણ આપણા મનુષ્ય જીવનમાં સાત જ વ્યસન છે એવું નથી. આવા તો ઘણા છે, બોલો કયા છે, કઈ વિચાર કરી શકો? આપણા જ જીવનમાં જુઓ, પરિગ્રહ, પરિગ્રહ જુદી વસ્તુ છે, એને વ્યસન ના કહેવાય. એવી એવી કઈ ઈચ્છા છે જે આપણને વારંવાર થયા કરે? હા, જો આ મોબાઈલનું એડિક્શન છે આપણને, આ મોબાઈલનું વ્યસન છે ખરેખર, કેમ કે જીવને વારે ઘડીએ તૈયાર રાખે ને, જે વોટ્સએપ પર શું આવ્યું હશે, શું મેસેજ આવ્યો, પેલું ટિંગ કરીને વાગે નોટિફિકેશન, એટલે શું હશે, શું હશે. એ જે જીવને વારંવાર ઈચ્છા થાય છે, પછી આપણને ચા કોફી પીવાની ઈચ્છા થાય, થાય છે ને, એમ નહીં કે સમજો ઈચ્છા થઈ એકવાર પીધું તો પતી જવું જોઈએ ને, પણ એમ નહીં, અમુક ટાઈમ પછી વારંવાર એને એ જ ઈચ્છા થયા કરે છે. અને જો એ ન મળે તો, ન મળે તો જીવ હંમેશા કઈક ખાલી પણ, કઈક ડિસેટિસ્ફેક્શન, હજી કઈક પૂરું નથી, હજી એને જે તીવ્ર એમાં લાલસા જાગે છે, તો એના ભાવ એને નિરંતર રહ્યા કરે છે. એના કારણે પછી એને અલગ અલગ વસ્તુ થાય, માથું દુખે, કોઈને પેટમાં દુખે, કોઈકને કંઈક થાય, કોઈકને ચક્કર આવે, કંઈક કંઈક થાય ને. ખરેખર કઈ થતું નથી, ખરેખર તો જીવની એવી માન્યતા છે કે મને આ થાય છે. ખ્યાલ આવે ને? પણ આ વ્યસન કોને કહેવાય? કે જે વિષયોને જીવ નિરંતર ભોગવા માટે લાલાયિત રહે, એને નિરંતર એનો ભોગ કરવાના ભાવ થાય, એને વ્યસન કહેવાય છે. જો એમાં આપણે વ્યસનોમાં પહેલા 28 અને 29 ગાથામાં શિકારની વાત આવી, બરાબર. જો એ શિકારમાં પણ એ શિકારનું કાર્ય કેવી રીતના પ્રત્યક્ષ દુઃખદાયક છે, પ્રત્યક્ષ દુઃખદાયક છે ને, કે કોઈને આપણે મારવા, એમાં જો જયતીબેને વાગેલી લાસ્ટ ક્લાસમાં આર્દ્ર ધ્યાન ને રૌદ્ર ધ્યાનની વાત કરી હતી ને, કોઈને આપણે મારવા, હવે એ જીવ તો દુઃખ ભોગવે છે, ભલે શારીરિક દુઃખની વાત છે, શારીરિક દુઃખની વાત છે કે એનો ઘાત થઈ રહ્યો છે, એના પ્રાણ જઈ રહ્યા છે, એને શરીરમાં એકતા હોવાથી સામે સપોઝ મુનિરાજ હોય અને એનો કોઈ ઘાત કરે, મુનિરાજની શરીરમાં એકતા નથી તો એમને દુઃખ થતું નથી, પણ સામે અન્ય પ્રાણી છે, એને પોતાના શરીરમાં એકતા છે, શરીરમાં એકતા હોવાથી જયારે આ શરીરનો ઘાત કરે છે આજી, તો એને અત્યંત દુઃખનો અનુભવ થાય, અને એમાં આપણે ખુશી મનાવવી, આપણે કંઈક વિજયનો કંઈક અચીવમેન્ટના ભાવ થવા, એને રૌદ્ર ધ્યાન કહેવાય છે. કોઈના દુઃખમાં પોતે સુખની માન્યતા કરવી એને રૌદ્ર ધ્યાન કહેવાય. અને આર્દ્ર ધ્યાન કોને કહેવાય? કોઈ અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય એમાં પોતે દુઃખનો અનુભવ કરવો. પોતે જેવી રીતના પેલો જીવ જેને અત્યારના સપોઝ તીર માર્યું શિકારીએ, તો એના માટે તો એ તીર અનિષ્ટકારક છે ને. એને એવી માન્યતા છે ને કે આ શરીર હું છું, અને એ તીર આ શરીરનો ઘાત કરી નાખશે તો મારો બી નાશ થઈ જશે. એને માટે અનિષ્ટકારક છે, અને એને કારણે એ નિરંતર જાણે દુઃખનો ઝૂરે છે અંદર અંદર, કે જો આ ક્રૂર જીવે મને શું કર્યું, મને કેમ મારી નાખ્યું, મેં તો એનું કાંઈ નહોતું કર્યું, આમ નહોતું કર્યું, તેમ નહોતું કર્યું, છોડીશ નહીં, બદલો લઈશ, આમ કરીશ, તેમ કરીશ. એ કાંઈ બોલી શકતો નથી, એ તિર્યંચ છે, મૂંગું પ્રાણી છે, પણ અંદરમાં ભાવ તો કરે છે કે નહીં આવા? એવા ભાવને આર્દ્ર ધ્યાન કહેવાય. અને આને કેવા ભાવ થાય છે કે જો મને કોઈ ચેલેન્જ કરી દે, તમે હરણને ન મારી શકો, સિંહને ન મારી શકો, વાઘને ન મારી શકો, જો મેં શિકાર કરનાર. પછી લાસ્ટ ક્લાસમાં આઈ થિંક જયસિંહેન એ પણ કહ્યું ને કે તિર્યંચ પણ હોય, એ તિર્યંચ પણ પોતાના કોઈ પ્રયોજન વગર કોઈ નાના પ્રાણીને મારતા નથી. હાથી આથી મોટા પ્રાણી છે, એ તો વેજીટેરિયન છે, શાકાહારી પ્રાણી છે, તો કોઈ અન્ય નાના પ્રાણીને મારતા નથી. જંગલમાં એ રહે છે તો એ એનું કરે છે, હું મારું કરું છું, એ રીતે ખ્યાલ આવે છે ને. અને મનુષ્ય કેવો છે કે એ મૂંગા તિર્યંચથી પણ જાય એવો છે, કે એને કોઈ નાના ક્ષુદ્ર જીવને મારવામાં આનંદ આવે છે. તો એ શિકારી કેટલો ક્રૂર હશે, અને આ શિકાર કરવાને વ્યસનમાં લીધું છે, વ્યસનમાં લીધું છે ને. એટલે ચલો આપણે તો જંગલમાં ગયા નથી કોઈને મારવા માટે, પણ જૂના જમાનામાં આપણે બધી સ્ટોરી સાંભળે ને, બધા રાજા મહારાજાઓ આવી રીતના શિકાર કરવા જાય, પછી કોઈ પ્રાણીને મારીને લઈ આવે, પછી લટકાવે પોતાના ઓલામાં કે જો આવી રીતના મેં આને માર્યું, તો એક વાર મારવાથી એને સેટિસ્ફેક્શન થઈ જતું હશે? એ નિરંતર ઓલી વસ્તુ છે કે ચાલ આને તો મારી, હવે ઓલા પ્રાણીને હું મારીશ, હવે ઓલા પ્રાણીને હું મારીશ. ઇન્ક્રીઝિંગલી જે વધારે ક્રૂર પ્રાણી હોય ને, એને મારવું, એનો શિકાર કરવો વધારે ને વધારે ડિફિકલ્ટ છે ને. એટલે હવે હું એ કરી બતાવીશ. જો આજનું પોઈન્ટ એ ચોરી ઉપર છે, ઝૂઠ અને ચોરી. પણ આ મને એક્ઝામ્પલ એક યાદ આવ્યું, એટલે હમણાં કોન્ટેક્સ્ટ જોઈ છે ને, તો કહું. એક રાજકુમાર હતો, આપણા પુરાણોમાં આવે છે, તમે કદાચ અંજન ચોરની જ કથા જો કદાચ, કે રાજકુમાર હતા અને કોઈ ખોટી સંગતમાં આવી ગયા, એના કોઈ ફ્રેન્ડ એવા બન્યા. એ ફ્રેન્ડે એને ચેલેન્જ કરી કે ભાઈ તું રાજકુમાર છે, તો તારા પાસે નોલેજ તો ઘણું છે, બસ તું જ્ઞાનમાં એકદમ પંડિત છે, તારી પાસે શસ્ત્ર વિદ્યા ને બધું પણ બહુ સરસ છે ભાઈ, તું ક્ષત્રિય છે, તારામાં એવી આવડત છે, તે બધું શીખી લીધું, પણ તને શું ચોરી કરવાની વિદ્યા આવડે ને? તું એ મને શીખીને બતાવ તો હું માનું તને. તો ઓલાએ કીધું ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ, હું તમને ચોરી કરવાની વિદ્યા શીખીને બતાવીશ. એટલે એને એ બધું શીખવા લાગ્યું કેવી રીતના ચોરી કરાવે ને બધું. અને ધીરે ધીરે પોતે રાજકુમાર છે, પોતાના જ રાજ્યમાં નાના નાના ઓલા કોઈ કદાચ ઘરમાં ચોરી કરે, અહીંયા ચોરી કરે, નાની નાની વસ્તુ ચોરી કરીને લે, નોટ ફોર મની. એ પોતે રાજકુમાર છે, એને પૈસાનું શું કામ છે, એની પાસે ઘણો બધો ખજાનો છે, પણ જસ્ટ ફોર ધ ફન ઓફ અચીવમેન્ટ, જેના મેં કંઈક કરીને બતાવ્યું. ખ્યાલ આવે ને? પછી ધીરે 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 મોટી મોટી ચોરી કરવા લાગ્યા. એક દિવસ એને કોઈ ચેલેન્જ કર્યું, ભાઈ તું મહારાણીનો હાર ચોરી કરીને બતાવ, પોતે રાજકુમાર છે, એના જ મહેલમાં મહારાણીનો હાર ચોરી કરીને બતાવ તો હું માનું. ખ્યાલ આવે ને? હવે આ મહારાણીનો હાર ચોરી કરવા પહેલા, એની પહેલાની વાત છે, રાજાને એક વાર ખબર પડી ગઈ કે ભાઈ રાજકુમારે ચોરી કર્યો છે બધે, તો એને મહેલમાંથી કાઢી દીધો કે જા તું તો રાજકુમાર બનવાને લાયક નથી, તું રે માણસ, સામાન્ય માણસો નહીં જાય. તો હજી ચોરીનું વ્યસન જતું નથી. રાજમહેલ તૂટી ગયો, ઘર પરિવાર તૂટી ગયા, પોતે હવે રાજકુમાર નથી, હવે નોર્મલ માણસ છે. અહીં ચોરીનું વ્યસન જતું નથી. અને એમાં કોઈ ચેલેન્જ કરી દે મહારાણીનો હાથ ચોરીને બતાવો. એટલે એને આખું સ્ટ્રેટેજાઇઝ કર્યું, કેવી રીતના જઈશ, ક્યાં જઈશ, બધું ચોરી કરી. ચોરી કરી પણ લીધું, ક્યારે અંજન ચોરની કદાચ ચોરી ખબર હશે, ચોરી કરી પણ લીધો. પણ એ હાર એવો હતો કે એનો મણી રાતના પણ ચમકે એકદમ. હવે ચોરી કરીને ભાગતો હતો ત્યાં સિપાહીઓએ એ મણીની ચમકથી જોઈ લીધું અંધારામાં, ક્યારે આ તો મહારાણીનો હાર છે, કોઈ ચોરી કરીને ભાગે. બધા ભાઈ ગયા એની પાછળ. અને પછીની સ્ટોરી તો આપણને ખ્યાલ છે, ભાઈ ભાગતા 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 જંગલમાં ગયા. જંગલમાં કોઈ બોલું વિદ્યા કાપતા હતા, અને બીજા અરહદાસ શેઠ હતા. એ અરહદાસ શેઠને એક આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ હતી, એટલે આકાશમાં ગમન કરીને એ અકૃત્રિમ જિનાલયના દર્શન આદિ કરી શકે. તો રોજ એવી રીતના જતા હોય દર્શન કરવા. તો એક દિવસ એમણે એના કોઈ નોકરે જોયું કે ભાઈ મારા શેઠ ક્યાંક જાય છે. તો એને પૂછ્યું, શેઠ તમે કેવી રીતના જાઓ છો, તમે ક્યાંક જાઓ છો? અને એને કીધું આવી રીતના મને વિદ્યા સિદ્ધ થઈ છે, હું કરું છું. તો ઈ રાતના એ નોકર જંગલમાં એલી બોલી વિદ્યાને સિદ્ધ વિદ્યાને કરતો હતો. એમાં કરવાનું શું હોય, નીચે આમ ઊભી તલવાર રાખવાની અને ઉપર એક ટોકરી જેવું બાંધવાનું, એક ટોકરીને દોરીથી બાંધવાની, અંદર પોતે બેસી જવાનું અને પછી નમોકાર મંત્ર બોલીને એની દોરી કાપી નાખવાની બધી, એટલે ટોકરી નીચે પડે તલવાર ઉપર. પણ એની પહેલા વિદ્યા સિદ્ધ થઈ જાય અને પોતે આકાશગામ ઠીક કરી શકે એવી એની પ્રોસિજર હતી. હવે ઓલો નોકર ડરતો હતો, એને જૈન ધર્મમાં વિશ્વાસ નહીં. અને પેલા શેઠ તો એવી રીતના કરતા હતા. હવે આ ચોર દોડતો દોડતો ત્યાં આવ્યો, એને જોયું ભાઈ પાછળ સિપાહીઓ છે, હવે હું મરી જવાનો છું જો પકડાઈ ગયો. તો એના કરતા તું શું કરે છે ભાઈ, તું મને શીખાડ, મારે આ કરવું. એ પોતે ટોકરીમાં બેસી ગયો અને એને નમોકાર મંત્ર બી ન આવડે, એટલે એને તો ખાલી એટલું કીધું ભાઈ મને કઈ મંત્ર આવડતો નથી, પણ જે પેલા શેઠ કરે છે એ સિદ્ધ હો એમ કરીને એને કટ કર્યો. અને કટ કર્યું તો એને પણ આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ ગઈ. અને એને થયું કે ઓહો મને તો કઈ આવડતું નથી, અને ખાલી એટલી એટલી શ્રદ્ધાથી જો આવી વિદ્યા સિદ્ધ થઈ શકે તો એ શેઠ કેવા હશે, મારે એને જઈને મળવું છે. એની પાસે તો એવી વિદ્યા શીખવાનો ઓલું હતું ને, એને ક્રેઝ હતો ને એકદમ, મારે હવે આ વિદ્યા શીખવી છે એમ કરીને શેઠ પાસે ગયો. તો શેઠે એને મુનિરાજ બતાવ્યો કે જો આવી વિદ્યા આમની પાસેથી નહીં શીખી, એમ કરીને એ અંજન જો પછી મુનિ થઈ ગયા અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જતા. બોલો, એ જ ભવનો ચોર અને એ જ ભવે કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે પહોંચ્યા. ખ્યાલ આવે છે કે નહીં? પણ ચોરે મોક્ષ પ્રગટ નથી કર્યું. મોક્ષ કોને પ્રગટ કર્યું? પેલા જે મુનિરાજ હતા જેમણે પોતાની સાધના કરી, એને પોતાની સાધનાથી મોક્ષ પ્રગટ કર્યું. આપણી વાત ક્યાંથી નીકળી હતી કે જીવને વ્યસનને કારણે પોતાનું અત્યંત અકલ્યાણ થતું હોય તો પણ એને દેખાતું નથી અને એમાં પણ જીવ જોડાય જાય. ચાલો એ તો ચોરની વાત કરીએ, આપણે આપણી વાત કરીએ ને. આપણને રોજ ચા પીવાની આદત, જે પણ બપોરના 4 વાગે કે સપોઝ સવારના 9-10 વાગે ચા તો પીવી જ પડે કે નહીં ભાઈ? હા ભાઈ, એની પડતી ના. હવે ઘરમાં હોય તો સરસ મજાની આપણે બનાવીએ, પાણી ગળેલું લઈએ સરસ મજાનું, અને દૂધ આપણે દૂધ પણ ઓલું વ્યવસ્થિત ઉકાળેલું ને દોષ વગરનું એવી રીતના હોય. ચલો બનાવી પીધી. હવે ક્યાંક આપણે ગયા યાત્રા કરવા કે ક્યાંક, ત્યાં તો ક્યાં ચા મળે, પછી શું કરીએ? પેલી ગાડી રસ્તામાં જ્યાં મળી ત્યાં ઉભી રાખીએ. પેલો રેકડી વાળો હોય એ જ તપેલામાં પેલા આદુવાળી પણ ચા બનાવતો હોય, અને પછી ખાલી ઓલું ઢોળીને આપણી મૂકે. કયું પાણી વાપરે? પેલા એના ડ્રમમાં પાણી ભરેલું હોય, ભગવાન જાણે એને ગળ્યું ન ગળ્યું, ક્યાંથી ભર્યું, કઈ ક્વોલિટીનું છે, કઈ આઈડિયા નથી. પછી એને દૂધ નાખ્યું, એ દૂધ બી છે કે ખાલી ચૂનાનો પાવડર છે કે શું છે કોને ખબર? ખ્યાલ આવે છે કે અને સરસ મજાનું એને આમ તેમ કઈક મસાલા નાખ્યા ને આમ. આપણને શું છે, પેલા સ્વાદ નો એટલો લોભ છે કે ત્યાં આપણા હેલ્થ નું અહિત જાણી કે પછી જીવ હિંસા નો પણ દોષ જાણીને પણ એ જીવે વ્યસન કરવાથી ચૂકતો નથી કે નહીં, ખ્યાલ આવે છે કે નહીં? આ તો આપણી વાત છે ને પ્રત્યક્ષ. ચાલો આપણે દિવાળી નો ટાઈમ છે ને, સરસ મજાના ચોળા પડીને કાપડા ને તો ખાવા જ પડે કે નહીં? હા ખાવા પડે ને. હવે અહીંયા મુંબઈમાં હોય તો સારી દુકાન ગોતીને ને ક્યાંકથી આપણે લઈ આવીએ કે ભાઈ કઈ રિલાયબલ છે. હવે બાર ગામ ક્યાં હોય તો જે દુકાન મળી એમાંથી લઈ આવે. હવે તળેલી વસ્તુ છે એને એની પહેલા એમાં બીજી કઈ વસ્તુ તળેલી હશે, પેલા બટેકા વાળાને શું તળ્યું હશે ભગવાન જાણે, ખ્યાલ આવે છે કે નહીં? આ તો મને ગઈકાલે જ ખબર પડી, તમને બી બહુ સરપ્રાઈઝ થશે. આજકાલ શું થાય છે, આજકાલ ત્યાં અમેરિકા ને બધી જગ્યાએ એવા રૂલ છે કે તમે તેલ હોય ને એને રીયુઝ ન કરી શકો, કેમ કે ત્યાં થોડા લોકો હેલ્થ કોન્શિયસ હોય ને વધારે, અને તેલ ને રીયુઝ કરો એમાં પેલું ઓક્સિડેશન થતું જાય, કાળું પડતું જાય ને તેલ, તો એને કારણે હાર્ટ ના પ્રોબ્લેમ બહુ વધી જાય. પણ હવે એવું વાપરેલું તેલ ત્યાંથી તો ફેંકી દેવામાં આવે, પણ એવા ધંધા કરવા વાળા લોકો છે જે એ બધું તેલ કલેક્ટ કરે પછી એને એક્સપોર્ટ કરીને અહીંયા લઈ આવે, અને અહીંયા એ તેલ એમાં પાછી બધી ફ્લેવર નખાય. એ જ તેલમાં થોડું સિંગ તેલ નું હોય ને આપણે, તો એનું થોડું એસેન્સ નાખે એટલે આપણને લાગે સિંગ તેલ છે, અથવા પેલું બીજા જે સનફ્લાવર ઓઇલ નું કંઈક નાખે એટલે આપણને લાગે સનફ્લાવર ઓઇલ છે. જોવામાં ખબર ના પડે કેમ કે એટલું બળેલું ના હોય, એટલું કાળું ના હોય એવું જોઈએ. હવે એ તેલ અહીંયા બધા દુકાનોમાં એકદમ સસ્તા ભાવમાં મળે. બહારથી શુદ્ધ તેલ લેવા જાય ચોખ્ખું તો એને કેટલું મોંઘું પડે. પહેલા તો ધંધો કરવાનો છે, એને ક્યાં આપણી તબિયતની પરવા છે, એને તો એના પૈસા કમાવા છે કે નહીં? પછી એમાં જ બધું કાઢે. હવે ત્યાં અમેરિકામાં એ વાપરવા માટે કઈ વસ્તુ એમાં તળી હશે, કોઈ માંસની વસ્તુ એ તળેલી હોય ને કેવી પણ ખબર પડે, એની ચરબી બધી અંદર તેલમાં ગયેલી હોય, એ જ વસ્તુ પછી આપણા માટે આવે અને એમાંથી સરસ મજાની ગરમા ગરમ ચોળા પડી આમ તળાવીને આવે. આપણને શું દેખાય, ઉપર પેલા મરચાનો અને એનો સ્વાદ આવે એટલે આપણને આનંદ, અંદર શું વસ્તુ છે કોણ જોવા ગયું? આ શું છે આપણો, આ એક રીતે બહાર ખાવાનો ભાવ જે થાય છે ને એ પણ એક વ્યસન છે. જો એવું ન હોત તો આપણે ઘરે ટુ મીલ્સ વન બ્રેકફાસ્ટ વોટેવર આપણને ઘરે શાંતિથી મળે છે કે નહીં? તો બધા રેકડી પર ખાવા જવાનો, હોટેલમાં ખાવા જવાનો ભાવ શું કેમ થાય છે અંદરથી? અને એ પણ એક વાર થાય તમે જે આવો તો એ ઈચ્છા તૂટી જાય છે? નથી તૂટતી ને, વારંવાર થાય છે. ચલો દર રવિવારે જઈએ, આ ટ્રાય કર્યું હવે ઓલું ટ્રાય કરીએ ઓલું ટ્રાય કરીએ, કેટલા વિષય જેટલા છે બધા ટ્રાય કરી લેવા છે ને આપણે. હવે દુનિયામાં એટલી રેસ્ટોરન્ટ છે કે આપણે બધી એક એક દિવસ ટ્રાય કરીએ ને તો બી ઓછી પડે, આપણી જિંદગી એટલી મોટી નથી, તો એ ઈચ્છાનો ક્યાં અંત છે? ક્યાંય અંત નથી ને, તો એવી ઈચ્છા વ્યસન જ કહેવાય કે નહીં? આપણા ઘરે બધું શુદ્ધ સાત્વિક જમવાનું બને જ છે ને, અને જેવું ટેસ્ટ વાળું જોઈએ એવું ટેસ્ટ વાળું બી બની શકે છે, શું કામ ન બને? તો પછી આ બહાર ખાવાનો લોભ જ શું કામ કરવો જોઈએ? બહુ બચવા જેવું છે આ બધાથી, કેમ કે એ બહારની વસ્તુ એક તો હાઇજિનિક ન હોય, એમાં શું કર્યું હોય આપણને કઈ અંદાજો નથી. ચલો બીજી વાત, આપણે પેલા ઢોકળા ખાય ને ખમણ ઢોકળા, એની સાથે તેલી ચટણી આવે. મને હમણાં ગઈકાલે જ ખબર પડે કે ચટણી શું છે, જૂના ખમણ ને ભૂકો કરીને એમાં વર મરચાં વઘાર કરી નાખી દો. હવે આજે બનાવ્યું હોય ખમણ જે બચી ગયું એની કાલે ચટણી બનાવીને આપણે આપી દેવાની. સેમ વસ્તુ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ, એક તો પેલા એના શાકભાજી બધા કડેલા ને બધું હોય, ત્યાં આપણી જેમ કઈ પિકઅપ કરી નોડી સારા સારા લાવે. એક કિલો ટમેટા લેવા તો તમે પિકઅપ કરી શકો, હવે તમે 50 કિલો ટમેટા લેવાના હોય તો તમે થોડી પિકઅપ કરાવી દેશો, લાવ ભાઈ જે હોય લાવ, એને જીવા કટ કરી નાખવાનું. એ કટ કરવાનું થોડી ધ્યાન રાખવાનું અંદર શું જીવા છે ને શું છે. હા ચલો હવે એ શાક બનાવીને મૂકી રાખીએ એને ગ્રેવી બધી, જેથી આજે વપરાય એટલી થી, નહીં તો પછી ચાલે. મિક્સ વેજીટેબલ બધું મિક્સ આલે ડાય છે કે નહીં. હા તો એ કઈ થોડી એનો વેસ્ટ કરવાનો છે. આપણા ઘરે હોય તો આપણે સવારની વસ્તુ સાંજે ન ખાઈએ છીએ ને, સવારની વસ્તુ સાંજના ખાવી પડે તો આમ મોઢું બગડે. અને ઓલું આજનું કાલે એ બી એ જ બધા શાકભાજી બધું મિક્સ કરીને એને રોટલીનો લોટ બાંધો જે આપણને ખવડાવે. હવે આજે બચી ગયો તો એ આપણી જેમ ચોકસાઈ કરીને ફેંકી દેવાનો છે કે ઓલા ગરીબોને આપી દેવાનો છે. એના માટે તો પૈસા છે ને, આપણે જ ગરીબ છીએ એના માટે. એટલે ભાઈ તું આ ખાય ને આ કાલે પણ તું જ ખા, ખ્યાલ આવે છે કે ને. એટલે આ બધી વસ્તુથી બહુ બચવું જોઈએ. ચાલો આપણે પાછું આમાં આવી જોઈએ. આજે આપણી 30મી ગાથા છે ને, જો એને વાંચી હશે. જૂઠ ઓર ચોરી કે ત્યાગની પ્રેરણા. જે સાત વ્યસનની વાત ચાલે છે ને, એટલે આપણે એને વચમાં વાંચવા આપણા વ્યસનોથી કોરિલેટ કરીએ, આને પણ સાથે જોઈએ. જો હિંસા કે ત્યાગરૂપ વ્રત ને દ્રઢતા ઉત્પન્ન કરને કે બાદ, જૂઠ ઓર ચોરી કે ત્યાગરૂપ વ્રત ને દ્રઢતા ઉત્પન્ન કરને હેતુ આગામી છંદ કહેતે હૈ. જો પાંચ પ્રકારના પાપ છે, કયા પાંચ પાપ છે? હિંસા, જૂઠ, ચોરી, કુશીર, પરિગ્રહ. બરાબર. ખરેખર આ પાંચે પાપ પણ એક જાતનો વ્યસન જ છે. ખરેખર એક જાતનો વ્યસન જ છે. પરિગ્રહ, પૈસા કમાવાનો, બધું ભેગું કરવાનો આપણને એક વ્યસન જ છે ને એક રીતે. બાકી તો જેટલું આપણને જોઈએ એટલું આપણા જીવનમાં હોય તો પછી વધારે શું કામ ભેગું કરવું જોઈએ. કુશીર, કુશીલ પણ એક વ્યસન જ છે ને. માણસ સેટિસ્ફાય થાય એનાથી ના થાય. બરાબર. જૂઠું બોલવું, એક જૂઠું બોલવું પણ એક વ્યસન છે કે નહીં. આપણે કોઈક વસ્તુ, જરા કંઈક વસ્તુને ટ્વિસ્ટ કરીને આપણું કાર્ય થતું હોય તો આપણને શું થાય કે આટલું તો ચાલે, એટલાથી તો મારું કામ થાય છે ને. સપોઝ આપણે જતા હોય રસ્તામાં અને ઓલો હવાલદાર આપણને પકડે, સિગ્નલ જરાક તોડ્યું કે જરાક આગળ વધ્યા, તો આપણે પછી શું જવાબ આપીએ? આપણે એમ કહીએ કે અરે સર હા તોડા, મતલબ તોડને કા ભાવ હોવા તો તોડ દે, એવું આપણે કહીએ? આપણે શું કહીએ? કઈક તો સ્ટોરી બનાવે, સર બહુ લેટ હો રહા થા, અરે સર બહુ બીમાર હે, હા ઉધર હોસ્પિટલ મેં જાના હૈ, આમ ને તેમ ને, કંઈક ને કંઈક સ્ટોરી બનાવે ને. આ બધું જૂઠું બોલવું જ છે કે ને. આપણને શું થાય છે કે થોડુંક ટેસ્ટ કરવાથી, થોડું જૂઠું બોલવાથી આપણું પર્પઝ થાય છે ને, એટલું તો ચાલે, એટલું તો કરે, ચાલે. એટલે આ પણ એક જાતનું વ્યસન છે આપણને. હિંસા કરવી, ચોરી કરવી, આ પણ એક જાતનું વ્યસન છે. જીવ એનાથી છે ને ક્યારેય ધરાતો નથી. જેવી રીતના પાંચ ઇન્દ્રિયના વિષય, ટીવી જોવું, સરસ મ્યુઝિક સાંભળવું, એવું પરફ્યુમ બરફ્યુમ નાખવું, સરસ મજાની સુગંધ આવે, આ એક રીતે બધા જીવોની હિંસા જ થાય છે. આપણા જીવની એમાં હિંસા થાય છે કે ને. પણ તો એ જીવને નિરંતર પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જોડાવવું ગમે છે, ગમે છે ને. તો જો આ એને અહીંયા પાંચ ઇન્દ્રિયના, સોરી એ પાંચ પાપ અને સાત વ્યસનોને કોરિલેટ કરીને અહીંયા કહે છે કે શિકાર આદિ કરીને પહેલા હિંસાની વાત કરી લીધી, હવે જો જૂઠ અને ચોરીની વાત કરે છે. ઉસકે ત્યાગરૂપ વ્રતને દૃઢતા ઉત્પન્ન કરને કે હેતુ આગામી ક્ષણ કહે છે કે એમાં ત્યાગમાં પણ જીવે દ્રઢ થવું જોઈએ. જો ગાતા વાંચીએ આપણે. દંભહીનતા ચોરી, સોરી દંભહીનતા ચુગલી ચોરી, જૂઠ ઔર હત્યા છોડો, ધર્મ અર્થ યશ પુણ્ય ઔર સુખ ઉભય લોક મે પ્રાપ્ત કરો. દરેક જીવે દંભ, દીનતા, ચુગલી, ચોરી, જૂઠ, હત્યા આ બધું છોડવું જોઈએ. અમે બધી વાત કરી દીધી. જો ધર્મ અર્થ યશ પુણ્ય ઔર સુખ આ પ્રાપ્ત કરવા માટે ઉભય લોક મેં પ્રાપ્ત કરો. ઉભય એટલે બધા ત્રણે લોક મે. જો હે ભવ્ય તું દ્રષ્ટતા ઓર દીનતા, દ્રષ્ટતા એટલે શું, દુષ્ટતા એટલે શું, એક રીતે દુષ્ટતા જેવું થાય, દુષ્ટતા ઓર દીનતા. દીનતા એટલે જાણે પોતાને ઇન્ટિરિયર સમજ્યું. કપટ ઓર ચોરી, અસત્ય ઓર હત્યા આદિ પાપ કાર્ય કા ત્યાગ કરકે દોનો લોક સંબંધી હિત કા ઉપાર્જન કર. અહીંયા ઉભય લોક એટલે એને શું કીધું, દોનો લોક સંબંધી. આ દોનો લોક એટલે કયા બે લોક, કયા બે લોક, આ જો આ લોક અને પરલોક, એવી રીતના બે લોક છે. આ લોક એટલે આ ભાવમાં અને પરલોક એટલે પરભાવમાં. જીવ નિરંતર ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે ને, પણ એનું થોટ પ્રોસેસ તમે અત્યારના જોવા જઈએ તો આ ભાવ ને પરભાવ પૂરતું જ છે. આપણો ભય, આપણી અંદરમાં ભય કાંઈ હોય કે નેક્સ્ટ ભાવ મારું શું થશે, તો નેક્સ્ટ ભાવ પૂરતો જ હોય છે. એના પછી પાંચ ભાવ પછી મારું શું થશે એવો ભય હોતો નથી. આપણને કંઈક તૈયારી પણ કરવી હોય, તૈયારી એટલે કે ભાઈ મને નેક્સ્ટ ભાવમાં પણ બધું સારું મળે, તો એના માટે આપણે દાન આદિ પણ કરતા હોય, તો એ પણ જીવ આ નેક્સ્ટ ભાવ પૂરતો જ વિચાર કરીને કરે છે. એટલું જ કરે છે ને. જો અનંત ભાવ પછીની વાત કરતો હોય તો એને આત્મામાં લીન થઈ જવું જોઈએ. એટલો તો વિચાર ચાલતો નથી. આપણે ખાલી પુણ્ય કરવામાં જ માનીએ છીએ. એ પુણ્ય કરવામાં પણ કેના માટે, કે નેક્સ્ટ ભાવ સારો થાય એના માટે. એ થોટ પ્રોસેસ ખાલી આ ભાવ ને નેક્સ્ટ ભાવ પૂરતું જ છે, છે ને એવું. તો જો બધા પાપ કાર્ય ને ત્યાગ કરીને, જો ઉપર કીધું નિષ્ઠતા દીનતા કપટ ચોરી અસત્ય હત્યા આદિ પાપ કાર્ય કો ત્યાગ કરીને દોનો લોક સંબંધી હિત કા ઉપાર્જન કર. આ બધા પાપ ને છોડીને પુણ્ય કાર્યમાં જોડાય તો એનું આ લોકમાં પણ ભલું થાય અને પરલોકમાં પણ ભલું થાય. જોઈએ કેવી રીતે જોઈએ. ધર્મ અર્થ યશ સુખ ઓર પુણ્ય કે પ્રયોજન છે ય કાર્ય કર, ઇસ પ્રકાર હમ તુજે પ્રેરિત કરતે હૈ. આચાર્ય ભગવાન કહે છે કે હમ તુજે પ્રેરિત કરતે હૈ. જો આ ભાવમાં આપણે એક એક ને લઈએ ને, ધર્મ જે જીવ ધર્મ કરતો હોય, એ ધર્મ કરનાર જીવનું ઇન જનરલ આ ભાવમાં પણ વધારે યશ થાય ને, થાય ને. જનરલી લોકો એને આમ સારા જ ગણે ને કે ભાઈ હા તમે તો સારા. એમ કોઈ જનરલી જે રીતના કોઈ ચોરી આદિ કરતું હોય તો એને જનરલી લોકો ખરાબ જ ગણે ને. હવે જે કોઈ સપોઝ કોઈ કંઈક મોટું સ્કેમ કરી નાખ્યું અને સમાચાર એમાં આવ્યું કે આને મોટું સ્કેમ કર્યું, તો કોઈ એને આમ ના કરે કે ભાઈ તમે તો બહુ મોટા છો. લોકો શું વિચાર કરે, ભાઈ તમે તો ચોરી કરના છે, આમ કરના છે, એને નીચા જ ગણે ને. કોઈ હત્યા કરનાથી હોય અને ન્યૂઝમાં આવી ગયું કે આને હત્યા કરનાથી, તો એને પણ લોકો નીચા જ ગણે. જે પાપ કાર્યમાં જોડાય છે એ હંમેશા હિંસાને જ પ્રાપ્ત થાય છે. જે ધર્મ કાર્યમાં અર્થ યશ સુખ પુણ્ય કે પ્રયોજન છે ય કાર્ય કર, જે જીવ સારા કાર્યમાં જોડાય છે આ પાપ કાર્યને છોડે છે એને અર્થ બી પ્રાપ્ત થાય છે. અર્થ એટલે ના, અહીંયા અર્થ નો મીનિંગ, જો અર્થ ઓલામાં છે ને, તમે આમ અર્થ જુઓ તો એ ક્યાંક દ્રવ્ય ગુણ પર્યાયના મીનિંગમાં પણ આવે છે, પણ અહીંયા અર્થ એટલે પૈસા. ચાર પ્રકારના પુરુષાર્થ હોય ને, ધર્મ અર્થ કામ અને ભોગ. અહીંયા પૈસા ભોગ સામગ્રી. જે જીવ સારા કાર્ય કરે છે એને પુણ્ય બન થાય છે, તો પુણ્યના ફળમાં ભોગ સામગ્રી પણ અહીંયા જ પ્રાપ્ત હોય, એ બી સારા કાર્યમાં પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે ને. જો યશ એટલે નામ, વધારે પ્રસિદ્ધિ થઈ, વધારે પોપ્યુલારિટી થઈ, તે પ્રસિદ્ધિ બી શેનાથી થાય છે, કે જે સારા કાર્ય કરે એનાથી થાય છે. સુખ, આ કયું સુખ, સાંસારિક સુખ. ઓલા આત્મીય સુખની વાત નથી, પણ સંસારમાં પણ જેને ઇન્દ્રિય સુખ આદિ જે હોય એ પણ એને સારા કાર્ય કરવાથી પ્રાપ્ત થાય છે અને પુણ્ય સારા કાર્ય કરવાથી પુણ્યબંધ પણ થાય છે. જો ખરેખર તો જીવને કોઈ સમાજ સેવા આદિના સારા કાર્ય કરે ને તો એનાથી પુણ્યબંધ થાય છે, પણ એ પુણ્ય બહુ હીન ટાઈપના હોય છે. એ હીન ટાઈપના પુણ્ય છે. આપણે હવે સેવા કરીએ, હોસ્પિટલમાં કામ કરો, અથવા તમે આવી રીતના કંઈક ઇનિશિયેટિવ લીધા, ભોજનાલય આદિ બનાવવું છે એમાં કાર્ય કરો, તમે કોઈને વૃદ્ધાશ્રમ આદિ ચલાવો એમાં કાર્ય કરો, કોઈ પ્રાણીઓની રક્ષા કરો, સારું છે, કરવા લાયક છે, ખ્યાલ આવે ને, એનાથી પણ પુણ્યબંધ થાય છે. પણ એ હીન પુણ્ય છે. એનાથી વધારે ઊંચું પુણ્ય તેનાથી બંધાય છે કે જે જીવ ધર્મ કાર્યમાં જોડાય છે, ધર્મ એનો સ્વાધ્યાય એની પ્રભાવમાં પૂજા ભક્તિ આદિ કરવી, અથવા તો આવી રીતના સપોઝ કોઈ વિધાન આદિ કરવા, એમાં જે જોડાય છે એમાં એને એનાથી વધારે પુણ્ય બંધાય. એનાથી વધારે પુણ્ય કેવા બંધાય? સ્વભાવમાં રહેવાથી તો બહુ પુણ્ય બંધ છે. ત્યાં સુધી પહોંચવા પહેલા જે સ્વાધ્યાય આદિ કરે છે ને, સ્વાધ્યાય કરીને વસ્તુ સ્વરૂપ સમજવું, આ વિશ્વનું સ્વરૂપ સમજવું, છ દ્રવ્ય સાત તત્વ આદિનું સ્વરૂપ સમજવું અને બીજાને સમજાવવું, એમાં એનાથી વધારે પુણ્ય બંધ છે. એનાથી વધારે પુણ્ય કેવા બંધ? જે જીવ પોતાના આત્માનું સ્વરૂપ બધા સિદ્ધાંતો, દ્રવ્ય ગુણ પર્યાય ઉપાદાન નિમિત્ત આદિ એ સિદ્ધાંતો વાંચીને એના પર તત્વ વિચાર કરે, પોતાના આત્માને સ્વરૂપને સમજવા માટેના ચિંતનના પરિણામ હજી અનુભવ નથી કરે, અનુભવ નથી થયો. એની પહેલા જે વિચાર ચિંતન મનન કરે અને એમાં જે એને પુણ્ય બંધાય એ સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય છે. અને એના પછી તો આત્માનો અનુભવમાં ડૂબી જાય, એમાં પુણ્ય બંધ થતો જ નથી, એમાં તો ધર્મ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો હવે આ સમાજ સેવા આદિના કાર્ય કરવા કે નહીં? કરવા જોઈએ, કેમ કે નહીં કરીએ તો શું કરશું? બીજું એ તો પાપના ભાવમાં જોડાશે. પ્રસિદ્ધિ માટે હોય તો પાપ બંધ. જો આપણું ઇન્ટેન્શન એવું હોય કે આ હું કરું છું ને એનાથી મને પોપ્યુલારિટી મળે, એનાથી મને પુણ્ય મળે, જો એવી ઈચ્છા હોય તો એ ઈચ્છા પોતે પાપ છે ને, તો જીવને પાપ બંધાય, પુણ્ય બંધાતું જ નથી. પણ જેને એવી ઈચ્છા નથી, જેને ખરેખર કોઈનું ભલું કરવું છે, તો એવા અંદર પરોપકારના ભાવ છે, એનાથી પુણ્ય બંધ થાય છે. પણ એ પુણ્ય પણ હીન ટાઈપના છે. ખ્યાલ આવ્યો? હવે જેવી રીતના સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તો એકવાર અનુભવ કરે છ એક મહિનામાં, બાકીના ટાઈમમાં શું કરે? બાકીના ટાઈમમાં કંઈક તો કરશે ને, નહીં તો જીવ એક જગ્યાએ તો કંઈ બેસી રહેવાનું નથી ભગવાનની જેમ. બાકીના ટાઈમમાં કંઈક કરશે તો સ્વાધ્યાય આદિમાં તત્વચિંતન આદિમાં જોડાઈ શકે તો બે, પણ એમાં પણ જો ન જોડાઈ શકે તો પાપના કાર્યમાં જવા કરતા તો હિમ પુણ્યના કાર્યમાં જવું સારું. એટલે આ જે અહીંયા જે કીધું ને, દુષ્ટતા કપટતા ચોરી અસત્ય હત્યા, એમાં પહોંચવા કરતા તો સમાજ સેવા આદિના કાર્ય કરવા સારા. ખ્યાલ આવે છે કે નહીં? પણ જો એ સમાજ સેવા આદિના કાર્યમાં જ અટકી જાય અને ઉપર ન પહોંચે, હજી ઉપરના કાર્યમાં ઉપરના પુણ્ય ભાવમાં બી ન પહોંચે, ધર્મનો અનુભવ તો દૂર રહે, તો એવું થયું કે જાણે પેલું બિઝનેસ તો ખૂબ કર્યો પણ ખાલી રેવન્યુ કેમ કર્યું ને કઈ પ્રોફિટ થયો નહીં. ખ્યાલ આવે ને? સામાન લીધો સામાન વેચ્યો, સામાન લીધો સામાન વેચ્યો, પણ નફો કાંઈ ન થયો તો શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? જો ભાવાર્થમાં છે, જો જૂઠ ઓર ચોરી મેં ગર્ભિત હૈ, જૂઠ અને ચોરીની અંદર ઇન્ક્લુડેડ છે, એસે દુષ્ટતા દીનતા ઠગપના ચોર કર્મ ઓર અસત્ય ભાષણ આદિ મહાપાપરૂપ પાચક કાર્યતા ત્યાગ કરના ચાહીએ. જો બે વસ્તુની વાત કરે, ચોરી અને જૂઠું, કોઈને જૂઠું બોલીને ઠગી લેવા. હવે આજકાલની જે સિસ્ટમ છે ને એમાં બિઝનેસ કેવી રીતના થાય? માર્કેટિંગ ઇઝ અ વેરી ગુડ વર્ડ. તમે જો સ્ટેશને જાઓ, તમારી પાસે ચાર બેગ હોય તો કુલી આવીને શું કહે, અરે સાહેબ મેં આપકો ઇધર સે લેકે જાઉંગા, ટ્રેન મેં ડબ્બે કે અંદર બિઠા દુંગા. અરે સાહેબ બહુ વજન હે, 500 રૂપિયા લગે. અને એકચ્યુઅલ એનું ભાતું કેટલું હોય, 50-100 રૂપિયા હોય. એને બી ખબર છે, તમને બી ખબર છે કે ભાઈ આ બહુ ઇન્ફ્લેટેડ વસ્તુ છે. એ છે કે નહીં, પછી શું થાય, પછી નિગોશિએશન. ભાઈ તમે એમ કે ના 50 રૂપિયા ઠીક કે નહીં, નહીં મેડમ ઇતના મહેનત હૈ આપ હમારા મજદૂર લોગે, મેડમ થોડા તો હમારા ભી ધ્યાન રખો. એવા ડાયલોગ મારે એક બીજા આપણે પણ કંઈક ડાયલોગ મારે, અરે ઇતના તો હૈ આપકો એસે તો જાના હૈ, ઉસમે કોઈ વજન નહીં, અરે ટ્રેનમાં હમ રખ લેગા, એસા કર લેગા. પછી ઇવેન્ચ્યુઅલી નિગોશિએટ થઈને કેક તો સેટલ થાય. પણ પોઈન્ટ ઇઝ કે એ પણ જૂઠું બોલે છે. તમને ખબર છે કે ઇવેન્ચ્યુઅલી મારે 100 રૂપિયા આપવાના છે, તો ચાલુ ક્યાંથી કરવું પડશે, 50 થી ચાલુ કરવું પડશે, તો હું 100 પર આવીશ. હું પહેલેથી 100 કહીશ, તમારે 200 આપવા પડશે. ખ્યાલ આવે ને, એટલે આપણે બી જૂઠું બોલે, એ જૂઠું બોલે. ઠીક છે, હવે તમે સપોઝ બીજી વસ્તુ કંઈક બીજો કંઈક બિઝનેસ કરો, સપોઝ આપણે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. અરે મેડમ સ્ટીલના ભાવ બહુ વધી ગયા છે આજકાલ, અરે હમણાં તો આમ થઈ ગયું, સિમેન્ટના ભાવ વધી ગયા, તો અમારી બાંધકામની કિંમત જ વધી ગઈ. તમારે સપોઝ કલર કરાવવો હોય, ઘરમાં કંઈક કામ કરાવવું હોય, એમાં શું થાય, આવી રીતના થાય છે ને. આજકાલ કોઈ બી વસ્તુમાં તમે જાઓ, કપડું ખરીદવા જાઓ તો પણ એવું થાય છે ને, અરે મેડમ જુઓ તો ખરા, બહુ સરસ મટીરિયલ છે, તમને 2 વર્ષની ગેરંટી, એક દાગ નહીં પડે, સ્ટેન પ્રૂફ છે ને, આ પ્રૂફ છે ને તે પ્રૂફ. આ બધું શું ચાલે છે, એને ખબર છે કે કોઈ કપડાં સ્ટેન પ્રૂફ ના હોય, તમે ઉપર કંઈક તેલ ને બધું નાખો તો દાગા પડે જ. પણ એને એનો માલ વેચવો હોય, એટલે કોઈ પણ વસ્તુ કરવા માટે આ જીવને આ જૂઠું બોલવાની આદત પડી છે, ચોરી કરી. ચાલો આપણે ટેક્સ રિટર્ન ભરીએ તો શું કરીએ, કોઈ બિઝનેસ કરતા હોય તો અરે આપણે એવું કે પોતાના ઘર માટે ગાડી લીધી હોય તો બી કેના માટે લીધી, કે બિઝનેસ માટે લીધી, એમ કરીને બિઝનેસના ખર્ચામાં નાખી દીધી. કરે છે કે ને લોકો કંઈક ને કંઈક આવા કંઈક ને કંઈકથી લૂપ હોલ કાઢે, અને લૂપ હોલ કાઢીને આપણે ટેક્સ બચાવવાની ટ્રાય કરીએ કે નહીં, તો આ ચોરી છે કે નહીં. એ તો જો ટોબેકો અને પાન મસાલાનો એડ ફિલ્મ સ્ટાર કરે, એ તો વ્યસનને પ્રમોટ કરે છે, એ હિંસામાં આવશે, એ તો હિંસામાં આવશે ને, કેમ કે એના નિમિત્તે જીવોની હિંસા થશે ને. આજે આ બધું ઓફિસનો કે બધું ચાલે છે ને, કયો કોઈક તો કેસ ચાલે છે ને જેમાં પેલો ફસાઈ ગયો છે. હવે એક કેસને તો ગમે તેમ રફા દફા થઈ જાય છે, અહીંયાથી પૈસા આમ છે અને આમ છે અને બધું. પણ જે પણ ડ્રગ્સ પકડાયા, એ ડ્રગ્સને કારણે કેટલાય છોકરાઓને એમાં જોડાતા હશે કે નહીં, એ બધાનું ભવિષ્ય તો ખરાબ થયું કે નહીં. ઘણા લોકોને કદાચ પ્રાણોનો એ નાશ થઈ જાય, બહુ ઓવરડોઝ કરી લે કે કંઈક કરે, તો એ હિંસામાં જાય છે ને, એ હિંસાનું પાપ કોને લાગશે. આ તો જૂના પુણ્યના ઉદય હોય ને, એ જૂના પુણ્યના ઉદયમાં વર્તમાનમાં સંયોગોની અવેલેબિલિટી છે તો એવું દેખાય છે. વર્તમાનમાં જે પાપ બંધ કર્યો એના ફળ પાછળથી બહુ મોંઘા મળે, ખ્યાલ આવે છે ને. એ ખાલી એને મોંઘા ન પડે, જેને આ બધું ઢાંકવાની ટ્રાય કરે છે ને એ બધાને મોંઘા પડે. કેમ કે કરવું, કરાવવું ને અનુમોદવું, ત્રણેયનું ઇક્વલ પાપ હોય. આપણે સપોઝ આપણા ઘરે બેઠા છે, ન કોઈ લાગે કે ન વળગે, બરાબર, ન આપણને કંઈ એની ડ્રગ્સ સાથે સંબંધ, ન આપણે ખાવું પીવું, ન આપણે એના પૈસા ભોગવવા, તો એ અહીંયા બેઠા બેઠા આપણે ન્યૂઝમાં જોઈને અરે હા બરાબર છે, બરાબર નથી, આમ છો આમ નથી, ચાલે આઈ સપોર્ટ કે આઈ ડોન્ટ સપોર્ટ, અહીંયા બેસીને આપણે આ ઓપિનિયન જે બનાવીએ છીએ ને એમાંય આપણને પાપ લાગે છે. આપણને ન કાંઈ લેવા કે ન કાંઈ દેવા છે કે નહીં. આપણે 2-3 ક્લાસ પહેલા વાત કરી છે ને કે જૈન ધર્મમાં તો તમે છે ને ફ્રી ફોકટના એટલે કે પોતાના જ ઘરે બેસીને પોતાના આત્મામાંથી બહાર આવ્યા અને બહાર આવીને જે વસ્તુ જોઈને જીવ પરિણામ કરે ને એનાથી એને પુણ્ય પાપનો દંડ થાય છે. હમણાં જ વાત થઈ ને તંદુલ મચની જેમ કઈ એકચ્યુઅલ ઓલું કાર્ય કર્યા વગર પણ આ ન કરવું જોઈએ, એના હિસાબથી જીવને પુણ્ય પાપનો દંડ થાય જ છે. આ પેટ્રોલના ભાવ આટલા વધી ગયા તો એની સામે હું થોડા ગવર્મેન્ટના ટેક્સમાં બચાવી લઉં તો એવો મારો શું દોષ? એવું તો કરવું જ જોઈએ ને, એમાં શું છે? ખ્યાલ આવે ને, કરવું જોઈએ કે ન કરવું જોઈએ એની વાતમાં આપણે પડતા જ નથી. પણ આવા ઓપિનિયનમાં આપણે સપોર્ટ કરવો કે ન કરવો એનાથી જીવને પાપ પુણ્ય બંધ થાય છે. પાપ બંધ જ થાય છે, પુણ્ય તો ક્યાં આવ્યા? ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે પેરેગ્રાફ વાંચી લઈએ. જો શું વાત થતી હતી કે જે જો ચોરી ઓર જૂઠ મેં ગર્ભિત હૈ એસે દુષ્ટતા દીનતા ઠગપના ચોર કર્મ ઓર અસત્ય ભાષણ. જો ચોરી કરવી, ચોર કરવો, અસત્ય ભાષણ જૂઠું બોલવું, ઠગપના કોઈને ઠગી લેવું એટલે પણ એક જાતની ચોરી થાય ને, દીનતા બતાવીને દુષ્ટતા કરવી, આદિ મહાપાપરૂપ પાતક કાર્ય કા ત્યાગ કરના ચાહીએ. આ બધા મહાપાપરૂપ પાતક એટલે પાપને ઉત્પન્ન કરાવનાર કાર્ય છે, એનો ત્યાગ કરવો જોઈએ. ઇસકા ત્યાગ ઇસ લોક પરલોક મેં હિતકારી હૈ. આ લોકમાં તો હિતકારી છે જ, પરલોકમાં પણ હિતકારી. જો જે આ કાર્યમાં ન જોડાતા હોય, જેની લાઈફ જ એટલી સિમ્પલ હોય, આપણી પાસે એટલા હજારો ને કરોડો ને લાખો કરોડો રૂપિયા જ નથી તો પછી ચોરી કરવાનો પ્રશ્ન આવતો નથી ને. ક્યાં આપણે એને કોઈનાથી બચાવવા છે કે ક્યાં આપણે કોઈને આપી દેવા છે? જેટલી આપણી જરૂરિયાત છે એટલા આપણા પાસે સંયોગો જોઈ ન છે. જીવન શાંતિમય હોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. વધારે પૈસા જમા કરીને કોઈ સુખી થતું નથી, કોઈ શું વધારે દુઃખી થાય છે, કેમ કે એને હવે સાચવવાની માથા ગઈ, એને સ્ટોર કરવાની માથા ગઈ, એને બચાવવાની માથા ગઈ, કોઈ બીજા લઈ ન જાય એનું ટેન્શન. પેલા જૂના જમાનામાં તો ગામડામાં કોઈને તાળા જ નતા, પેલી કડી ખાલી લગાવતા ઘરમાં, કેમ કે અંદર આને કઈ નથી, શું લઈ જશે? આપણે ધર્મશાળામાં જઈએ તો ધર્મશાળામાં આવી રીતના યાત્રા પર ગયા એક બેગ લઈને ગયા હોય, એમાં કઈ હોય જ નહીં કપડા ક્યાં, તો આપણે આને ત્યાં તાળું ન લગાવે ને આપણે લઈ જાય, શું એમાં લઈ જવાનું કઈ છે જ નહીં. તો આપણે જીવનમાં પણ એવું હોય કે ભાઈ કઈ લઈ જવાનું છે જ નહીં તો ટેન્શન જ નહીં ને, તો જીવના પરિણામ ઓટોમેટિકલી શાંત રહે કે નહીં? પરિણામ શાંત રહે કે એના પરિણામ શાંત રહે તો આ લોકમાં પણ એને એ શાંતિનો અનુભવ થાય છે અને પરલોકમાં પણ એને કારણે દુઃખ ઉત્પન્ન થતું નથી. જેટલું બને એટલું જીવન સિમ્પલ બનાવવું જોઈએ. જેટલું તમે વધારે સંયોગો ને એનાથી કોમ્પ્લિકેટ કરો ને તો જીવ વધારે દુઃખને પ્રાપ્ત થાય. જો इनका त्याग इस लोक और परलोक में हितकारी है क्योंकि इसके त्याग से अनुव्रत महाव्रत रूप धर्म होता है. जारे जीव वैराग्य की वृद्धि थशे अने वैराग्य की वृद्धि थका आ संयोगों नो त्याग करशे तो एनाथी ज अनुव्रत अने महाव्रत की प्राप्ति थशे. जो टॉपिक पेरेग्राफ तो घणो छे एने वांचता टाइम लागशे. लास्ट पॉइंट कही लो. આજે અનુવ્રત ને મહાવ્રત છે ને પાંચ પાપ, એ પાંચ પાપના ત્યાગમાં પણ સ્ટેપ છે. એવું નથી કે જીવ હિંસા કરે છે કે નથી કરતો, અગર ચોરી કરે છે કે નથી કરતો, પાંચ પાપમાં જોડાયેલો છે એનો અંશે ત્યાગ કરે છે અને પૂર્ણ ત્યાગ કરે છે. દેર ઇઝ અ ગ્રેજ્યુઅલ વેરિએશન ઓર રિડક્શન અને ઇવેન્ચ્યુઅલી ત્યાગ થાય છે. જો જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે ત્યારે પાંચ પાપનો હજી ત્યાગ જ નથી, એને કોઈ ત્યાગ નથી હજી. પછી અણુવ્રત લે છે પાંચમા ગુણસ્થાનમાં, તો અણુવ્રત એટલે થોડોક ત્યાગ કરે છે. અને પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મહાવ્રત લે છે એટલે હવે સંપૂર્ણ ત્યાગ કરે છે. તો આ તો ગુણસ્થાન વાઇઝ એમને ખાલી ઇઝ 100, 50 or 0 એવી રીતના, એટલે છે અંશે ત્યાગ પૂર્ણ ત્યાગ, એ ખાલી ત્રણ સ્ટેપ બતાવ્યા. પણ ખરેખર તમે જોવા જાઓ તો એના સૂક્ષ્મ પરિણામોમાં એનાય વેરિએશન જોયું છે. તો એ પાંચ પાપોનો ત્યાગ પણ આવી રીતના જેમ જેમ આત્માની ઉન્નતિ થતી જાય એમ એમ એનો ત્યાગ થાય છે. બરાબર, જો એમાં વિશેષ ઘણું છે એ જયતી બેન તરફ થોડું નેક્સ્ટ ટાઈમ પાછી લેશે. 30મી ગાથા છે કે પહેલા આપણે પહેલા હિંસાની વાત કરી, શિકારની વાત કરતા ત્યારે અહીંયા જૂઠ અને ચોરીની વાત આવશે, પછી બાકીની વાત પછી આવશે. ચાલો જીનવાણી સ્થિતિ લઈએ. હે જીનવાણી ભારતી તોય જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો જય, અનંત કૃપાનુદાન સુખ મહાન ગુરુદેવનો જય, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય, સત્ય સનાતન દિગંબર જય, ધર્મનો જય.